आकाशवाणी। समाचार निकिता शाह वांचे छे। सौપ્રથમ મુખ્ય સમાચાર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મન કી બાત કાર્યક્રમની 122મી કડીમાં દેશ વિદેશના નાગરિકો સમક્ષ પોતાના વિચારો રજૂ કરશે। નીતિ આયોગ ગવર્નિંગ કાઉન્સિલિંગની બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દરેક રાજ્યમાં ઓછામાં ઓછું એક વિશ્વકક્ષાનું પર્યટન સ્થળ વિકસાવવાનું આહવાન કર્યું। રશિયા, યુએઈ, બહેરીન અને જાપાનની મુલાકાતે ગયેલા સર્વપક્ષીય પ્રતિનિધિમંડળોએ આતંકવાદના તમામ સ્વરૂપો પ્રત્યે ભારતનો શૂન્ય સહિષ્ણુતાનો મજબૂત સંદેશ આપ્યો। કેન્દ્ર સરકારે કર્મચારી ભવિષ્ય નિધિ થાપણો પર 8.25% વ્યાજદરને મંજૂરી આપી। અને જુનિયર વિશ્વકપ શૂટિંગ સ્પર્ધામાં ભારતની સંભવી શ્રવણ ક્ષીરસાગરે મહિલાઓની 10 મીટર એર રાઇફલ ઇવેન્ટમાં સુવર્ણચંદ્રક જીત્યો। સમાચાર વિગતવાર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે 11 વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો પર પોતાના વિચારો રજૂ કરશે। માસિક રેડિયો કાર્યક્રમની આ 122મી કડી હશે। હિન્દીમાં મન કી બાતના પ્રસારણ બાદ ગુજરાતીમાં તેનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે। આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના સમગ્ર નેટવર્ક, આકાશવાણી ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઓન એર મોબાઇલ એપ્લિકેશન પર પ્રસારિત કરવામાં આવશે। આકાશવાણી સમાચાર, દૂરદર્શન સમાચાર, પીએમઓ અને માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલો પર પણ તેનું જીવંત પ્રસારણ કરવામાં આવશે। આ ઉપરાંત રાત્રે 8 વાગે રાજ્યના તમામ આકાશવાણી કેન્દ્રો પરથી મન કી બાત કાર્યક્રમના ગુજરાતી ભાવાનુવાદનું પુનઃ પ્રસારણ કરાશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્યોને તમામ સુવિધાઓ અને માળખાગત સુવિધાઓ પૂરી પાડી વૈશ્વિક ધોરણો અનુસાર દરેક રાજ્યમાં ઓછામાં ઓછું એક પર્યટન સ્થળ વિકસાવવા જણાવ્યું છે। ગઈકાલે નવી દિલ્હીમાં નીતિ આયોગની 100મી ગવર્નિંગ કાઉન્સિલની બેઠકની અધ્યક્ષતા કરતા પ્રધાનમંત્રીએ એક રાજ્ય એક વૈશ્વિક સ્થળના વિચાર પર ભાર મૂક્યો। તેમણે કહ્યું કે આ પહેલ માત્ર પર્યટનને વેગ આપશે નહીં, પરંતુ પાડોશી શહેરોને પર્યટન સ્થળો તરીકે વિકસાવવામાં પણ મદદ કરશે। નીતિ આયોગ ગવર્નિંગ કાઉન્સિલની બેઠક દરમિયાન બધા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ ઓપરેશન સિંદૂર પર સશસ્ત્ર દળો પ્રત્યે સર્વસંમતિથી એકતા અને સમર્થન વ્યક્ત કર્યું હતું। પ્રધાનમંત્રી આવતીકાલથી 2 દિવસના ગુજરાત પ્રવાસે આવશે। મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી અસારવા સિવિલ હોસ્પિટલ પરિસરમાં 1800 બેડની આધુનિક હોસ્પિટલના નિર્માણનું ખાતમુહૂર્ત કરશે। ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે તૈયાર થયેલા કાર્ડિયાક સેન્ટરનું ઈ લોકાર્પણ કરશે। ગાંધીનગર ખાતે પ્રધાનમંત્રીનો 2 કિલોમીટર સુધીનો રોડ શો પણ યોજાશે। ગાંધીનગર પ્રવાસને લઈ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે। ગાંધીનગર ખાતે 3000 પોલીસનો બંદોબસ્ત ગોઠવાશે। પ્રધાનમંત્રીના પ્રવાસના રૂટ, રાજભવન રોડ શો રૂટ અને મહાત્મા મંદિર ખાતે બંદોબસ્ત રહેશે। આ બંદોબસ્તમાં 10 ACP સહિતના પોલીસ અધિકારીઓ ખડે પગે રહેશે। આતંકવાદ વિરુદ્ધ ભારતના ઓપરેશન સિંદૂર પર વૈશ્વિક રાજદ્વારી સંપર્ક સાધવા સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ વિવિધ દેશોના પ્રવાસે છે। જનતા દળ યુનાઇટેડના સાંસદ સંજય ઝાના નેતૃત્વમાં એક પ્રતિનિધિમંડળ ગઈકાલે સાંજે ટોક્યોથી દક્ષિણ કોરિયાના સિયોલ પહોંચ્યું છે। આ મુલાકાત ભારતના સિદ્ધાંત અને કોઈપણ સ્વરૂપમાં આતંકવાદ પ્રત્યે શૂન્ય સહિષ્ણુતા રાખવાના સંકલ્પને વધુ મજબૂત બનાવશે। પ્રતિનિધિમંડળ દક્ષિણ કોરિયાના વિદેશ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ, રાષ્ટ્રસભાના પ્રતિનિધિઓ, અગ્રણી બુદ્ધિજીવીઓ અને મીડિયા પ્રતિનિધિઓને મળશે। ડીએમકે સાંસદ કનિમોઝીના નેતૃત્વમાં સર્વપક્ષીય પ્રતિનિધિમંડળે ગઈકાલે મોસ્કોમાં ભારતીય દૂતાવાસમાં એક સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધિત કરી હતી। શ્રીમતી કનિમોઝીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે પાકિસ્તાનથી ભારતીય ક્ષેત્રમાં આવેલા આતંકવાદીઓએ પહેલગાંવ આતંકવાદી હુમલો કર્યો હતો। ભારતે હુમલોનો બદલો લીધો અને ખાતરી કરી કોઈ નાગરિકને નુકસાન ન થાય। પ્રતિનિધિમંડળે રશિયન પત્રકારો અને મીડિયા સંગઠનો સાથે પણ વાતચીત કરી હતી। શિવસેના સાંસદ શ્રીકાંત શિંદેના નેતૃત્વમાં સંયુક્ત આરબ અમીરાતનો પ્રવાસ પૂર્ણ કરી કોંગો પહોંચ્યું છે। આતંકવાદ સામેની લડાઈમાં ભારતને ટેકો આપવા બદલ પ્રતિનિધિમંડળે સંયુક્ત આરબ અમીરાતનો આભાર માન્યો હતો। ભાજપના સાંસદ બૈજયંત પાંડાના નેતૃત્વમાં પ્રતિનિધિમંડળ બહેરીન ગયું છે। બહેરીનમાં ભારતીય રાજદૂતે પ્રતિનિધિમંડળનું સ્વાગત કર્યું। આ પ્રતિનિધિમંડળ સરહદ પારના આતંકવાદ સામે ભારતના વલણને સ્પષ્ટ કરશે। ભાજપના સાંસદ રવિશંકર પ્રસાદના નેતૃત્વમાં 7મું પ્રતિનિધિમંડળ આજે બ્રિટન, ફ્રાન્સ, જર્મની, યુરોપિયન યુનિયન, ઇટાલી અને ડેનમાર્ક જશે। એનડીએ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓ આજે દિલ્હીમાં સુશાસનના મુદ્દાઓ પર એક દિવસીય વિચાર મંથન સત્રમાં ભાગ લેશે। અમારા સંવાદદાતાના અહેવાલ મુજબ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ બેઠકની અધ્યક્ષતા કરશે અને ભાજપ પ્રમુખ જેપી નડ્ડા, ગૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ પણ ચર્ચામાં ભાગ લેશે. આ અંગે વધુ માહિતી સાંભળીએ અમારા સંવાદદાતા તરફથી.
पार्टी के सुशासन विभाग द्वारा आयोजित की जा रही है बैठक के दौरान दो प्रमुख प्रस्ताव पारित किए जाएंगे. पहले प्रस्ताव में ऑपरेशन सिंदूर की सफलता के लिए भारतीय सशस्त्र बलों और प्रधानमंत्री नरेंद्र मोदी को बधाई दी जाएगी. दूसरे प्रस्ताव में आगामी जनगणना के दौरान जाति आधारित गणना के केंद्र सरकार के निर्णय का स्वागत किया जाएगा. इस सम्मेलन में एनडीए शासित राज्यों की श्रेष्ठ शासकीय प्रथाओं पर विचार विमर्श होगा.
આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ EIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ EIR_ABD ને ફોલો કરશો. કેન્દ્ર સરકારે નાણાકીય વર્ષ 2024-25 માટે કર્મચારી ભવિષ્ય નિધિ થાપણો પર 8.25% વ્યાજદરને મંજૂરી આપી છે. આ નિર્ણયને કારણે સમગ્ર ભારતમાં 7 કરોડથી વધુ પગારદાર કર્મચારીઓને ફાયદો થશે. આ દરની ભલામણ કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનના સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટી દ્વારા આ વર્ષની શરૂઆતમાં કરવામાં આવી હતી. મંજૂર દર નાણાકીય વર્ષ 2023-24 યથાવત છે, જ્યારે 2022-23 તે 8.15% હતો. EPFOએ નોંધપાત્ર કામગીરી માં પ્રગતિ કરી છે, જેમાં ચાલુ નાણાકીય વર્ષમાં 6 માર્ચ 2025 સુધી 2.16 કરોડ ઓટો ક્લેમ સેટલમેન્ટનો રેકોર્ડ હાંસલ કરવામાં આવ્યો છે, જે 2023-24 89.52 લાખ હતો. યુવા બાબતો અને રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું છે કે સરકાર દર વર્ષે પૂર્વોત્તરના 8 રાજ્યોમાંથી કોઈ એકમાં ખેલો ઇન્ડિયા નોર્થ ઇસ્ટ ગેમ્સનું આયોજન કરશે. નવી દિલ્હીમાં ઇમર્જિંગ નોર્થ ઇસ્ટ ઇન્વેસ્ટર સમિટ 2025ને સંબોધતા તેમણે કહ્યું કે સરકાર અનેક પહેલ દ્વારા પ્રદેશમાં રમતગમત ઇકોસિસ્ટમને મજબૂત બનાવવા માટે પ્રતિબદ્ધ છે. શ્રી માંડવિયાએ કહ્યું કે સરકાર દેશભરમાં એક વિશાળ પ્રતિભા ઓળખ અભિયાન શરૂ કરશે.
सेक्टर में आगे बढ़ रहे हैं. दूसरी ओर इंटरनेशनल टूर्नामेंट इंडिया में आयोजित हो उसके लिए कॉमनवेल्थ और ओलंपिक जैसे गेम्स उसके लिए तैयारी चल रही है. और दोस्तों स्पोर्ट्स सेक्टर में भी हम आने वाले दिनों में बेस्ट परफॉर्मेंस करके इंडिया का नाम रोशन करेंगे, यानी कि इंडिया को अगले 10 साल में हम 1 से 10 क्रम में लाएंगे और 25 साल में 1 से 5 क्रम में लाएंगे. उसके लिए जो भी करने की आवश्यकता है इस दिशा में सरकार प्रयास कर रही है.
જુનિયર વિશ્વકપ શૂટિંગ સ્પર્ધામાં ભારતની સંભવી શ્રવણ ક્ષીરસાગરે મહિલાઓની 10 મીટર એર રાઇફલ ઇવેન્ટમાં સુવર્ણચંદ્રક જીત્યો છે. જર્મનીના સુહલમાં યોજાયેલી આ જ ઇવેન્ટમાં ભારતની ઓજસ્વી ઠાકુરે રજત ચંદ્રક જીત્યો છે. આ સ્પર્ધામાં ભારત 2 સુવર્ણ, 3 રજત અને 3 કાંસ્ય સહિત કુલ 8 ચંદ્રક સાથે મેડલ ટેલીમાં ટોચ પર છે. આઈપીએલમાં આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે મુકાબલો થશે. મેચ બપોરે 3:30 વાગે શરૂ થશે. અન્ય મુકાબલામાં સનરાઇઝર્સ હૈદરાબાદ અને કોલકાતા નાઇટ રાઇડર્સ સાંજે 7:30 વાગે દિલ્હીના અરૂણ જેટલી સ્ટેડિયમ ખાતે ટકરાશે. દરમિયાન ગઈકાલે રાત્રે જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં દિલ્હી કેપિટલ્સે પંજાબ કિંગ્સને 6 વિકેટે હરાવ્યું. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે રિધિ ઉંધાળ.
આજના તમામ અખબારોએ કેરળમાં પ્રવેશેલા ચોમાસાના સમાચારને હેડલાઇન બનાવી છે. દિવ્ય ભાસ્કરનું મુખ્ય શીર્ષક છે નવતપા પહેલા જ કેરળમાં ચોમાસાનો પ્રવેશ, 3 દિવસમાં દેશનો 40% ભાગ આવરી લેશે. ગુજરાત સમાચારે પહેલા પાના પર લખે છે કે આનંદ આવરે વરસાદ, કેરળ કર્ણાટકથી ચોમાસાનો શુભારંભ. જ્યારે રમતગમતના પેજ ઉપર ઇંગ્લેન્ડના પ્રવાસ માટેની ટીમ ઇન્ડિયાની જાહેરાત, શુભમન ગિલને કમાન સોંપાઈ.
અને હવે અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મન કી બાત કાર્યક્રમની 122મી કડીમાં દેશ વિદેશના નાગરિકો સમક્ષ પોતાના વિચારો રજૂ કરશે. રશિયા, યુએઈ, બહેરીન અને જાપાનની મુલાકાતે ગયેલા સર્વપક્ષીય પ્રતિનિધિમંડળોએ આતંકવાદના તમામ સ્વરૂપો પ્રત્યે ભારતનો શૂન્ય સહિષ્ણુતાનો મજબૂત સંદેશ આપ્યો. કેન્દ્ર સરકારે કર્મચારી ભવિષ્ય નિધિ થાપણો પર 8.25% વ્યાજદરને મંજૂરી આપી. અને જુનિયર વિશ્વકપ શૂટિંગ સ્પર્ધામાં ભારતની સંભવી શ્રવણ ક્ષીરસાગરે મહિલાઓની 10 મીટર એર રાઇફલ ઇવેન્ટમાં સુવર્ણચંદ્રક જીત્યો. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. આ સાથે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.